నమో సిద్ధాణం నమో ఆయరియాణం నమో వజ్రాయాణం నమో లోయే సవ్వ సాహుణం ఏకో పంచ నముక్కారో సవ్వ పావ పణాసనో మంగళాణం చ సవ్వేసిం పరమం భవై మంగళం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమ ప్రభో మంగళం స్థూలిభద్రాజా జైన ధర్మోస్తు మంగళం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినా కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అజ్ఞానం తిమిరాంధానం జ్ఞానాంజన శలాకయా నేత్రమున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అనంత జ్ఞాని తారతీర్థంకర పరమాత్మ శ్రీ మహావీర్ దేవి ఆ వర్తమాన్ శాసనని స్థాపన కరీ શાસનમાં જીવોને બોધ પામી અને મોક્ષમાં જવાના અનેક ઉપાયો બતાયા. પરમાત્માની કરુણાનો કોઈ પણ અંત નથી, અપાર કરુણા પરમાત્માની રહેલી છે. એટલે પરમાત્મા વિચાર કરે છે કે જો હોવે મુજ શક્તિ એસી સવિ જીવ કરું શાસન રસી. બધાને મોક્ષ પમાડવાની ઉત્કૃષ્ટ ભાવના છે, પણ સંસાર છે ને, પરમાત્મા પોતાની સાધનામાં લીન છે, પરમાત્માની આત્માની ઓળખ થઈ ગઈ છે અને પરમાત્મા આત્માની અંદર જ સ્વભાવ દશાની અંદર મગન છે. એટલે પરમાત્મા તો અપાર આનંદની અંદર મસ્ત છે, પણ આ આનંદની સામે આખો જગત પરમાત્માને દુઃખી 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 દુઃખીને દુઃખી જ દેખાય. આપણે દુઃખી છીએ, પરમાત્માને બધા જીવો દુઃખી લાગે છે. આપણે આપણને એમ લાગે છે કે દુઃખી છીએ આપણે, જ્યારે લાઈફને એન્જોય કરતા હોઈએ, ફેમિલી સાથે હોય, ફ્રેન્ડ સાથે હોય, પાર્ટી મનાવતા હોઈએ, ત્યારે એમ લાગે કે આપણે દુઃખી છીએ. પરમાત્મા ખોટા કે આપણે ખોટા? હે, દુઃખી કોણ છે? પરમાત્માની દ્રષ્ટિએ જગતના સર્વ જીવો દુઃખી છે, કારણ કે આપણી પાસે જે સુખ છે એ શાશ્વત સુખ નથી. આપણું જે સુખ છે એ અશાશ્વત સુખ છે, ક્ષણિક સુખ છે. એ ક્યારે દુઃખની અંદર કન્વર્ટ થઈ જાય એનું કાંઈ એની કાંઈ ગેરંટી નથી. લાગે છે એવું? એક્ઝામ્પલ એક આપું. તમને ગુલાબજાંબુ ખૂબ જ ભાવે છે, ગુલાબજાંબુ તમે બનાવ્યા, પહેલો, બીજો, ત્રીજો, પાંચમો, દસમો, પંદરમો, વીસમો, પચીસમો, કેટલા ખાઈ શકો તમે? 25 ગુલાબજાંબુ ખાઈ શકો? ધારો કે તમે 25 ગુલાબજાંબુ ખાઈ શકો, તમારું પેટ એકદમ ફૂલ થઈ ગયું છે, ગલા સુધી આવી ગયું, પછી 26મો ગુલાબજાંબુ તમને સુખ આપશે કે દુઃખ આપશે? કેમ, ગુલાબજાંબુ તો તમને ભાવે છે. 25 ગુલાબજાંબુ ખાઈ લીધા પછી પેટ જયારે ફૂલ થઈ જાય ત્યારે એ સુખ અપાવનારું જે ગુલાબજાંબુ છે એ જ તમને દુઃખનું કારણ બને. એટલે 26મો ગુલાબજાંબુ કોઈ તમારી સામે પણ લઈ આવે એને કહીએ દૂર થઈ જાય, હવે જોઈને પણ પેટ ભરાઈ ગયું છે, હવે જોઈને પણ આમ કઈક અલગ જ થાય. એટલે આપણું સુખ એક ક્ષણિક સુખ છે, સુખ ની વૃદ્ધિ થાય, પણ એક લેવલ આવી જાય એના પછી એ ડાઉન થતો. ઇકોનોમિક્સ માં એક થિયરી છે, ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી. કોઈ પણ વસ્તુની અંદર જે પણ ઉપયોગી વસ્તુ છે, જે સુખ અપાવનારી વસ્તુ છે, એ ઇકોનોમિક્સ ની દ્રષ્ટિએ, વર્તમાન ઇકોનોમિક્સ ની દ્રષ્ટિએ પહેલી વસ્તુમાંથી જે સુખ મળે એટલી બીજામાંથી ન મળે, બીજા કરતા ઓછી ત્રીજામાં મળે, ત્રીજા કરતા ઓછી ચોથા. એટલે તમને એકદમ ભૂખ લાગી હોય અને પહેલી રોટલી ખાઈને જે તૃપ્તિ મળે એટલી બીજામાં ન મળે, બીજા પછી ત્રીજામાં એનાથી ઓછી મળે. એટલે દુષ્યંત, એટલે આપણું સુખ જે છે એ ઉત્તરોત્તર ઘટતું જાય છે, જ્યારે પરમાત્માનું સુખ જે છે એ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જાય. કારણ કે પરમાત્મા આત્મ ધ્યાનમાં છે. વર્તમાનમાં પણ જે સિદ્ધ ભગવંતો છે, જે મોક્ષમાં જઈને રહ્યા છે, મોક્ષમાં તો છે, શરીર પણ નથી, ખાવાનું પણ નથી, પીવાનું પણ નથી, ફરવા ફરવાનું પણ નથી, કાંઈ નથી, શરીર જ નથી, એટલે ખાલી આત્મ સ્વરૂપે ત્યાં બિરાજી રહ્યા છે. આપણે તો છે ને એક ગોખણ પટ્ટી કરી લીધી, ધર્મ કરવાથી શું મળશે? મોક્ષ. આપણા મગજમાં ફિટ થઈ ગયું છે ધર્મ કરવાથી મોક્ષ મળશે, પણ મોક્ષ તમને મળી જાય તો મોક્ષમાં ગમશે તમને? મોક્ષ તમને મળી પણ જાય તો તમને ગમશે? એ ખાવાનું નથી, પીવાનું નથી, નાવાનું નથી, હરવાનું નથી, ફરવાનું નથી, ત્યાં તમને ગમશે? જો સમતા ભાવ અહીંયા કેળવેલું હશે તો મોક્ષ ની અંદર ગમશે. નાનો છોકરો હોય ને, એને તમે કાગળનો ટુકડો આપો તો પણ એના માટે એટલું જ છે, અને એક ડોલરની નોટ પણ એને આપો તો પણ એના માટે કાગળનો ટુકડો જ છે, કે $100ની નોટ પણ આપો તો પણ એના માટે એક કાગળનો ટુકડો જ છે. એ પોતાના આનંદની અંદર જ મસ્ત છે, એ રમવાની અંદર જ મસ્ત છે, એને એ ટુકડો ફાડવામાં જ આનંદ આવે છે, પછી એને કાંઈ ખબર નથી કે $100નું એની વેલ્યુ વધારે. આપણને એવું કંઈ લાગે છે કે આપણા મનુષ્ય ભાવની વેલ્યુ કંઈ વધારે? ત્રણ જણા હતા, ફોરેન ગયા હતા, પોતાની મધર કન્ટ્રીથી ફોરેન ગયા હતા. ફોરેનમાંથી રિટર્ન આવ્યા ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે આટલા વર્ષો ફોરેનમાં રહ્યા, અમે શું કર્યું? એક કે હું તો સ્ટડી કરીને એન્જિનિયર બનીને આવી ગયો, ઘણું કમાઈને આવી ગયો. બીજો કહે છે હું ડોક્ટર બનીને આવી ગયો, ડોક્ટર બની ત્યાંથી કમાવીને આવી ગયો. ત્રીજો જે છોકરો છે એ કહે છે હું તો ટાઈમ પાસ કરીને આવ્યો. શું કર્યું? હું ટાઈમ પાસ કરીને પાછો આવી ગયો. આપણી હાલત કોના જેવી છે? આપણો જયારે આ ભાવ પૂરો થશે, મૃત્યુ નજીક આવશે, યમરાજ તમને પૂછે કે આ ભાવ આટલો સરસ માનવનો ભાવ મળ્યો, મનુષ્યનો ભાવ મળ્યો, આવો ઉત્કૃષ્ટ કુલ ધર્મ વગેરે બધું જ મળ્યું, ધર્મની સામગ્રી મળી, એમાં તમે કર્યું શું? તો તમારો જવાબ શું હશે? ટાઈમ પાસ. આપણે ટાઈમ પાસ કરીને અહીંયાથી વિદાય થઈ જઈશું, પણ પરમાત્માને આપણા ઉપર કરુણા છે એટલે આપણને એ તારવા માંગે છે. તો સંસાર સાગરથી તરવા માટે ભગવાને અલગ અલગ ઉપાયો બતાવ્યા. એમાંથી ત્રણ જે ઉપાયો છે આ પંચસૂત્રની અંદર, આ પંચસૂત્ર નાનકડો ગ્રંથ છે, એનું આ પ્રથમ સૂત્ર છે. પ્રથમ સૂત્રનું નામ છે પાપ પ્રતિઘાત ગુણ બીજાદાન. એટલે પાપને નાશ કરનારું અને ગુણની વૃદ્ધિ કરનારું આ સૂત્ર છે. તો આ સૂત્ર ખૂબ જ નાનકડો, 14 ગાથાનું આ સૂત્ર છે, પણ એની અંદર જે ક્રીમ મૂક્યો છે, આખા જીવ શાસન નો જો કોઈ ક્રીમ હોય તો આ 14 ગાથાની અંદર રહેલી. એની અંદર શાસ્ત્રકારો આપણને ચાર શરણ સ્વીકાર કરવાની વાત આવે છે. ચાર શરણા સ્વીકારવાના છે. નાનું બાળક હોય ને, માતાની ગોદમાં એકદમ નિશ્ચિંત થઈને સૂઈ જાય, એને આખા જગતનું ભય રહેતું નથી. કારણ કે શું છે? એ માતાના શરણની અંદર છે, માતાનું વાત્સલ્ય એની ઉપર રહેલું છે. તો એ જો શરણ સ્વીકારે તો આખા જગતના ભયથી એ દૂર રહી શકે. એવી રીતે પરમાત્મા આપણને શરણ, ચતુશરણ સ્વીકાર કરવાની વાત કરે છે, એને આપણે વિગતથી જોઈશું. એના પછી બીજા તબક્કાની અંદર દુષ્કૃતોની ગ્રહા, એટલે જેટલા પણ આજ સુધીમાં આપણે ખરાબ કાર્યો કર્યા છે, દુષ્કૃત્યો કર્યા છે, એ બધાની બધાનું મિચ્છામી દુક્રમ કરવાનું છે, ગ્રહા કરવાની છે, એ બધા ત્યાગવાના છે, છોડવાના છે. અને સુકૃતોની અનુમોદના, જે પણ આપણે સારા કૃત્યો કર્યા છે, જે પણ બીજા લોકોએ સારા કૃત્ય કરવા કર્યા છે, એની અનુમોદના કરવાની છે. એટલે એ સારા કાર્યો, સારા કાર્યોની અનુમોદનાથી ઉત્કૃષ્ટ ફળની વૃદ્ધિ થતી જાય. આમ અભિમાન માટે નહીં, મેં આ સારું કામ કર્યું એ હું જ કરી શકું, બીજો કોઈ ન કરી શકે, એટલે અભિમાન માટે નહીં, પણ એ સારા કાર્યોની અંતરથી અનુમોદના કરીએ તો આગળ પણ બીજા સારા કામ કરવાનું મન થાય. એટલા માટે આ શાસ્ત્રકારો આ ત્રણ તબક્કા આ નાનકડા સૂત્રની અંદર આપણને બતાવે છે. એમાં પહેલી સૌથી પ્રથમ મંગળાચરણની અંદર કહ્યું છે, નમો વીય રાગાણમ સવણુણમ દેવિંદ પુયાણમ ગુહઠ્ય વથુ વાયણમ કેલુક્ક ગુરુણમ અરુહંતાણમ ભગવંતાણમ. અહીંયા મંગળાચરણ, કોઈ પણ ગ્રંથની શરૂઆત થાય ને તો એની અંદર શરૂઆતમાં મંગળાચરણ કરવામાં આવે. આપણે પણ વ્યાખ્યાનની શરૂઆત કરીએ, શરૂઆતમાં માંગલિક કરીએ, એટલે એનાથી છે ને ગ્રંથ લખનારનો ગ્રંથ બરાબર રીતે પૂર્ણ થાય, ગ્રંથ સાંભળનાર એને બરાબર સંભળાવી શકે, સાંભળી શકે, અને જે સંભળાવનાર હોય એ બરાબર એને સંભળાવી શકે. એના માટે સૌ પ્રથમ ભગવાનને નમસ્કાર કરી અને મંગળાચરણ કરવામાં આવે. તો અહીંયા મંગળાચરણની અંદર કોને નમસ્કાર કર્યા તો કહે છે, નમો વીય રાગાણમ, વિતરાગ પરમાત્માને નમસ્કાર થાય. કોને નમસ્કાર કર્યા? વિતરાગ પરમાત્માને. આ જીવના જો બે શત્રુ છે, જીવના બે મુખ્ય શત્રુ છે, રાગ અને દ્વેષ. રાગ એટલે મમત્વનો ભાવ અને દ્વેષ એટલે તિરસ્કારનો ભાવ. આ બે મુખ્ય શત્રુ છે, પણ અહીંયા ભગવાનને વિતરાગ કહ્યા, વિત દ્વેષ કેમ નહીં? વિતરાગ એટલે રાગથી જીતાયેલા એવા ભગવાન. ભગવાન તો રાગ ને દ્વેષ બંનેને જીતી લીધું છે, તો વિતરાગ જ કેમ કહેવાય? વિત દ્વેષ કેમ ન કહેવાય? હા, જ્યાં રાગ હોય ત્યાં જ દ્વેષ આવે, જ્યાં રાગ ન હોય ત્યાં દ્વેષ આવે જ. આ ઘડિયાળ પ્રત્યે મારો રાગ હોય તો આ ઘડિયાળ ચોરી થઈ જાય તો ચોરી કરનાર ઉપર મને દ્વેષ આવે. જો આ ઘડિયાળ પ્રત્યે રાગ જ ન હોય તો ઘડિયાળ મારી પાસે હોય કે ન હોય મને કોઈ ચિંતા નથી. એટલે જ્યાં રાગ હોય ત્યાં જ દ્વેષ આવવાનું કારણ છે. એટલે આ બંનેમાંથી પણ મુખ્ય રાગ છે. અને બીજો કારણ એ છે કે દ્વેષ આવે ને, ગુસ્સો આવે તો બહારથી ખબર પડી જાય, આપણા ચહેરાના હાવભાવથી ખબર પડી જાય કે મારો ચહેરો આમ આંખો એકદમ ફૂલાય, મોઢું ફૂલાઈ જાય, આંખો એકદમ પહોળી થઈ જાય. એટલે ક્રોધ કોઈ કરતો હોય તો એ દેખાઈ આવે, પણ રાગ જે છે ને એ અંદરથી મારે છે. કોઈના પ્રત્યે એટેચમેન્ટ, કોઈ વસ્તુ પ્રત્યે મમત્વ ભાવ, એ બધું અંદરથી મારે છે. બહાર દેખાડો આપણને થતો નથી, એ માયા આપણને હેરાન કરે. રાગની અંદર પણ સાથે માયા આવી. અને માયા છે ને, કોઈ ધર્મસ્થાનમાં પણ, એક વખત ધર્મસ્થાનમાં હશું ને, આપણે કોઈના ઉપર ગુસ્સો નહીં કરીએ, પણ રાગ ભાવ તો ધર્મસ્થાનમાં પણ આવી જશે. આ ઠંડો છે ને, ઠંડી હવા આવે છે, એ હવા પ્રત્યે એટેચમેન્ટ આપણા મનની અંદર, હા સારી ઠંડી હવા આવે છે, ભલે અહીંયા સાંભળતા હોઈએ વ્યાખ્યાન, પણ હવા એક સારો લહેરકો આવે તો સારી ઠંડી હવા આવે છે, મનમાં એ રાગનો ભાવ ઉત્પન્ન થઈ જાય. પછી અહીંયા કોઈ સારી ચીજ જોઈએ, કોઈ વ્યક્તિ આવે સારો ડ્રેસ પહેરે, એનો ડ્રેસ કેટલો સારો છે, તરત જ એ ડ્રેસ પ્રત્યે રાગ ભાવ આવી જાય. એટલે એ અંદરથી મારે છે, બહાર દેખાડો થતો નથી. એટલે મુખ્ય તીવ્રતા આ રાગ ભાવની છે. આ રાગ ભાવનો જેમણે નાશ કર્યો છે એવા વિતરાગ પરમાત્માને અહીંયા નમસ્કાર કરવામાં આવે છે. એના પછી કહ્યું છે, વિતરાગ પરમાત્માના જ અલગ અલગ વિશેષણો બતાવ્યા. સવનુણમ, સબંધુણમ એટલે સર્વજ્ઞ, સર્વ જ્ઞાન જેમને છે, બધું જ કમ્પ્લીટ જ્ઞાન, ત્રણેય લોકના બધા જ ભાવોને જે જાણે છે. રાગ જાય, દ્વેષ જાય એટલે કર્મ બધા ખરી જાય, અને સાચું જ્ઞાન, કેવળ જ્ઞાન સુધીનો જ્ઞાન એમને પ્રાપ્ત થાય એટલે સર્વજ્ઞ થાય. એટલે પહેલા રાગ જાય પછી સર્વજ્ઞતા આવે. એટલે આ ક્રમ પણ એ પ્રમાણેનો છે, પહેલા વિતરાગ થયો પછી સર્વજ્ઞ થયો, અને એક વખત સર્વજ્ઞ થાય એના પછી દેવોથી એ પૂજાય, દેવિંદ પૂયાણમ. વિતરાગ બને, સર્વજ્ઞ બને તો દેવો પણ એમની સેવામાં હાજર થઈ જાય, એટલે દેવોથી પણ એ પૂજાવા લાગે. દેવિંદ પૂયાણમ જઠ્ય વસ્તુ વાયણમ, એટલે પરમાત્મા કેવા છે, યથાસ્થિત વસ્તુવાદી. એટલે ધર્મ, પરમાત્મા જે વસ્તુને જેવી રીતે જુએ છે એ જ પ્રમાણે જગતને બતાવે છે, એમાં કોઈ પણ ફેરફાર પોતાનું કઈ ઉમેરતા નથી. આપણે કોઈ વાત હોય ને, વાત બીજાને કેવી હોય, કોઈ એવી ગરમા ગરમ વાત આવે, બહેનોમાં આદત વધારે હોય, કોઈ એવી એવો ટોપિક મળી જાય તો એમાં પાછો મીઠો મરચી ઉમેરીને બીજાને કહીએ, એ પાછો પોતાનો ઉમેરીને ત્રીજાને કહે, એટલે એ જ્યાં સુધી એન્ડ સુધી પહોંચે ત્યાં તો મૂળ વાત તો આટલી સી હોય. હે ભાઈઓની અંદર વિશેષમાં આટલી બધી ના હોય, કારણ કે ભાઈઓ બધી કામની વાતો કરે, ગોસિપિંગ બહેનોમાં જનરલી વાત. હે અચ્છા, ગેરસમજ હોય તો મારી ઇન્ડિયાની વાત હશે, ગેરસમજ હશે તો મારી ઇન્ડિયાની વાત કરતો હોય અહીંયાથી. પણ પરમાત્મા કેવા છે, જઠ્ય વસ્તુ વાયણમ, એટલે પરમાત્માને જે વસ્તુ જેવી દેખાય એવી જ તમને કહે, એમાં કોઈ પણ ફેરફાર ન કરે. ભગવાનને કંદમૂળની અંદર અનંતા જીવ દેખાયા, એટલા માટે જ એમણે કંદમૂળ ખાવાની ના પાડી. કેમ, એમને ચોખા ઘઉંમાં ઓછા જીવ દેખાયા, એમને અનંત જીવ એમાં ન દેખાયા, તો એ ખાવાની ના ભગવાને નથી પાડી. એટલે ભગવાનને જે વસ્તુ જેવી રીતે યોગ્ય લાગી, જેવી રીતે દેખાય એવી રીતે જ આપણા હિત માટે એમણે કહ્યું. ભગવાનને કોઈ લાખો કરોડો રૂપિયા આપી દે તો પણ ભગવાન સ્ટેટમેન્ટ પોતાનું ચેન્જ ન કરે. કરોડો ને અબજો રૂપિયા પણ એમને આપો અને કહો તમે પ્લીઝ હવે આવી રીતનો ઉપદેશ આપો કે કંદમૂળ ખાવા જેવું છે, તો ભગવાન પોતાનું સ્ટેટમેન્ટ ચેન્જ કરે ન કરે. કારણ કે જે વસ્તુ જેવી દેખાય છે એવી રીતે, કારણ કે પરમાત્માને કોઈ સ્વાર્થ નથી કે કોઈનો ભય નથી કે જેના કારણે એમને પોતાનું સ્ટેટમેન્ટ ચેન્જ કરવું પડે. જઠ્ય વસ્તુ વાયણમ, એના પછી કહેવાય છે તેલુક ગુરુણમ. ભગવાન કેવા છે, ત્રણ લોકના ગુરુ છે, દેવલોક, મનુષ્યલોક અને નરકલોક. આ ત્રણેય લોકમાં કોઈ ઉત્કૃષ્ટ ગુરુપણાને પામનાર હોય તો આ વિતરાગ પરમાત્મા છે. એના પછી અરુહંતાણમ, અરુહ, અરુહ એટલે સંસાર જેનો કપાઈ ગયો છે, સંસારમાં જેઓ પાછા આવવાના નથી એવા અરુજ પરમાત્મા છે. એના પછી ભગવંતાણમ, ભગવંતાણમ એટલે જિનેશ્વર ભગવંત જે છે, ઉત્કૃષ્ટ ભગવતપણાને પામેલા છે, દેવ દાનો માનવો બધાથી પૂજાયેલા છે એવા આ પરમાત્મા છે. એમને પહેલી ગાથામાં એમણે વંદન કર્યા, મંગલાચરણ. હવે મંગલાચરણ પછી ગ્રંથકાર છે કોઈ આચાર્ય, આ ગ્રંથ કોણે બનાવ્યું છે ને, આ આચાર્યનું નામ મળતું નથી, એટલે નામની અંદર મૂકે ચિરંતન આચાર્ય. કોઈ પણ અજાણતા કોઈ આચાર્ય છે, મહાપુરુષ છે, એમણે આ ગ્રંથ બનાવ્યું છે. પણ એના ઉપર હરિભદ્ર સૂરીએ એની ટીકા રચી છે, એટલે વિસ્તારથી એનું વર્ણન હરિભદ્ર સૂરીએ કર્યું છે. તો આટલું મંગલાચરણ કર્યા પછી આ આચાર્ય ભગવાન શું કહે છે, જે એવ માઈ ખંતી ઈય ખલુ અણાઈ જીવે અણાઈ જીવસ્ત ભવે અણાઈ કમ્મ સંયોગ નિવત્તિએ દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાનુબંધે. આ અરિહંત પરમાત્મા છે, યથાસ્થિત વસ્તુવાદી છે એટલે સત્ય કહેનારા છે. તો આ સત્યની અંદર આ અરિહંત પરમાત્મા શું કહે છે કે આ જગતની અંદર ત્રણ વસ્તુ અનાદિ છે. અનાદિ એટલે જેની કોઈ આદિ નથી. એક તો અણાઈ જીવે, જીવ અનાદિ છે, આપણો આત્મા અનાદિ છે, આત્માનો આદિ નથી અને અંત નથી. અણાઈ જીવસ્થ ભવે, જીવના ભવો અનંત છે. એટલે આપણે આપણે કયા કયા ભવમાં થઈને આવ્યા છીએ એ આપણને ખબર નથી. કેટલા ભવો આપણે આગળ કર્યા હશે અને હજી પણ આપણે સમજશું નહીં, સંકેતને પામશું નહીં, તો પણ હજી અનંત ભવો કરવાના છે. એટલે જીવના ભવો પણ અનાદિ છે. અને અણાઈ કર્મ સંજોગ નિવત્તિએ, આપણા ઉપર કર્મો ચોટેલા છે પણ અનાદિકાળથી, અનાદિકાળથી કર્મો ચોટેલા છે. એટલા માટે જ આપણે સંસારમાં કર્મો જો નીકળી જાય. વાસ્તવમાં આપણે સંસારમાં કેમ છીએ, એક લાકડાનો ટુકડો હોય ને, લાકડાનો ટુકડો, લાકડાનો સ્વભાવ શું છે, પાણીની અંદર એને નાખવામાં આવે તો લાકડાનો સ્વભાવ શું, તરવાનો. પણ એ જ લાકડાને માટીનો લેપ તમે લગાડી દો, ચારે બાજુથી માટીનો લેપ કરી દો, તો એ પાણીની અંદર ડૂબી જશે. પછી ધીરે ધીરે એ માટી પીગળતી જાય અને પાછી બધી માટી ક્લિયર થઈ જાય એટલે પાછો લાકડો તરવા લાગે. આ જીવનો પણ એવું જ છે. જીવનો સ્વભાવ શું છે, સિદ્ધશિલામાં રહેવાનું છે, ઉત્કૃષ્ટ સ્થાનમાં રહેવાનું છે. પણ જીવની ઉપર કર્મના આવરણ લાગ્યા એટલે આ સંસારની અંદર ડૂબેલું છે. જેમ જેમ કર્મ ઓછા થતા જશે અને જ્યારે એ કર્મથી આ જીવ રહિત થશે ત્યારે પાછો સિદ્ધશિલાની અંદર પહોંચી જશે. એટલે કર્મ સાથેનો સંયોગ પણ અનાદિકાળથી છે. પછી શું કહે છે કે આ સંસાર જે અનાદિ છે, જે ભાવ જીવ વગેરે જે પણ અનાદિ છે, તો એ શું છે, તો દુઃખ રૂએ, દુઃખ ફલે અને દુઃખાનું બદલે. આ સંસાર કેવું છે, દુઃખરૂપ છે, દુઃખના ફળને આપનારું છે અને દુઃખની પરંપરાને સર્જનારું છે. એટલે સંસાર તો ભગવાનને દુઃખરૂપ તો જોયો કે આપણને દુઃખ છે, પછી દુઃખરૂપી ફળ આપનાર છે. આપણે જે પણ કૃત્યો કરીએ છીએ એનું ફળ પણ કેવું આવવાનું છે, દુઃખરૂપ. અત્યારે પણ દુઃખમાં છીએ અને આપણી પ્રવૃત્તિ પણ એવી છે કે જેના કારણે એનું ફળ પણ દુઃખરૂપ જ આવવાનું છે. આપણે ભગવાનની વાતો તો માનવાના આપણા ઠેકાણા છે નહીં. એટલે જે પણ કૃત્યો આપણે કરી રહ્યા છીએ એના કારણે કર્મ જ બંધાય છે અને કર્મ બાંધવાના કારણે આખર મળવાનું શું છે, દુઃખ જ મળવાનું છે. દુઃખ ફલે અને દુઃખાનું બંધે, એટલે દુઃખની પરંપરા સર્જનાર છે. આપણા કૃત્યો દુઃખનો અનુબંધ કરાવનારા છે. એટલે ભલે અત્યારે સારા કાર્યો પણ કરતા હોઈએ, અત્યારે સુખી પણ હોઈએ, બધું જ હોય, પણ આપણી પ્રવૃત્તિ દુઃખનો અનુબંધ કરાવનારી છે, ભગવાન એ બતાવે. એના પછી કહે છે તો આટલો દુઃખી સંસાર ભગવાને જોયો તો એમાંથી હવે છૂટવાનો ઉપાય શું, તો હવે એ બતાવે છે. એ સણમ ઉચ્છતી શુદ્ધ ધમાઓ, શુદ્ધ ધમ્મ સંપત્તિ, પાવકમ વિગમાઓ, પાવકમ વિગમો, તહા ભવત્તા ભાવવો. આ સંસારનો વિખેદ એટલે સંસારનો નાશ એ મોક્ષથી થાય છે. જો એક વખત મોક્ષમાં ચાલ્યા ગયા પછી કોઈ પણ પાપની પ્રવૃત્તિ જ નથી, પુણ્યની પ્રવૃત્તિ, શરીર જ નથી એટલે કાંઈ લેવા જ નથી. શરીર છે માટે બધી આ ઝંઝટ છે. શરીર છે માટે ખાવું પડે છે, શરીર છે માટે વસ્ત્ર જરૂર છે, શરીર છે માટે ઘરની જરૂર છે, શરીર છે માટે સગા સંબંધી આ તે બધું છે. શરીર જાય એટલે બધું ચાલ્યો જાય. એટલે મોક્ષ થાય તો સંસારનો વિચ્છેદ થઈ જાય. હવે આ મોક્ષ કેવી રીતે થાય, તો કે છે શુદ્ધ ધર્મથી. મોક્ષનો ઉપાય શું, શુદ્ધ ધર્મ. ખાલી ધર્મ નહીં, અહીંયા શું બતાવ્યું, શુદ્ધ ધર્માઓ. ધર્મ જોઈએ પણ કેવો ધર્મ, શુદ્ધ ધર્મ. ધર્મ તો ઘણા લોકો કરતા આમ છે ને, જનરલી ધર્મની હજી સુધી આપણે વ્યાખ્યા જ સમજ્યા નથી. ધર્મનું ડેફિનેશન શું છે, શુદ્ધ ધર્મ એટલે શું, હા, પોતાના સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર ની વૃદ્ધિ જે કરાવે એને ધર્મ કહેવાય. બાહ્ય જે પણ ક્રિયાઓ કરીએ ને એ ધર્મના સાધનભૂત છે, પણ એમાંથી જો કઈ મેળવીએ નહીં, પામીએ નહીં, તો આ બધું વ્યર્થ છે. કારણ કે છે ને, જીન શાસન છે, ભગવાને એક વાત કરી એમાંથી દિગંબર, શ્વેતાંબર, શ્વેતાંબરમાં સ્થાનકવાસી, ડેરાવાસી, બધા અલગ અલગ મતો અને પંથો છે, બધા જ ભગવાનની વાતોને માનનારા છે, બધાની પાસે મોક્ષ છે, બધાની પાસે કેવળ જ્ઞાન છે, બધાની વાત તત્વની વાત બધાની એક જ છે, બાહ્ય ક્રિયાકાંડો બધાના અલગ છે. હવે તમે વિચાર કરજો કે જે સ્થાનકવાસી છે એ જીવનભર મૂર્તિને માને નહીં, દર્શન પૂજા આદિને માનતા નથી, છતાં પણ મુક્તિ છે. અને ડેરાવાસી મૂર્તિને માન્યા વિના ઘણા ડેરાવાસી તો મુખમાં પાણી પણ ન નાખે, તો પછી એ બે માંથી સાચું કોણ? બંને ઓપોઝિટ ડાયરેક્શન. અને મૂર્તિને માનનારામાં પણ કોઈ એકદમ સાજ શણગાર વાળી મૂર્તિને માને, કોઈ એકદમ આલંબન એટલે વેશભૂષા આ તે એકદમ સાજ શણગાર રહિતની શુદ્ધ ધ્યાન અવસ્થાની મૂર્તિને માને, એમાં પણ વિવિધ અલગ અલગ પ્રકારો છે. તો પછી આટલા બધા પ્રકારો છે એમાં સાચું કોણ છે? સાચું કોણ? બાહ્ય ક્રિયાકાંડો બધાના અલગ અલગ થઈ શકે, પણ વાસ્તવમાં આત્મ તત્વ જે છે અને તત્વની જે વાતો છે એ બધે જ એક સરખી છે. એટલે બાહ્ય ક્રિયાકાંડ થી ધર્મની માપણી ના થાય. કોઈ વ્યક્તિ છે ને જન્મથી લઈને મરે ત્યાં સુધી રોજ પૂજા કરતો હોય, રોજ પ્રતિક્રમણ કરતો હોય, રોજ દેરાસર જતો હોય, રોજ સ્થાનકની અંદર જતો હોય, કે રોજ ફલાણું ફલાણું આ અનુષ્ઠાન આ તે બધું કરતું હોય, પણ એનાથી એ ધર્મિષ્ઠ છે એવું કહી શકાય? કારણ કે ધર્મ માપવાની ફૂટપટ્ટી કહી, તાવ તમને આવે ને તો એને માપવા માટે થર્મોમીટર જોઈએ, બરાબર છે? લેન્થ માપવા માટે સ્કેલ જોઈએ. ધર્મને માપવા માટે શું છે? ધર્મ એ પ્રવૃત્તિથી નહીં પણ વૃત્તિથી માપવામાં આવે છે. પરિવાર કહું છું, ધર્મ એ પ્રવૃત્તિથી નહીં પણ વૃત્તિથી માપવામાં આવે છે. તમે કેટલા ધર્મિષ્ઠ છો એનું માપ જો કરવું હોય તો તમે કેટલી ધર્મની પ્રવૃત્તિ કરી રહ્યા છો એ મહત્વનું નથી, પણ તમારા અંદરની વૃત્તિઓ કેવી છે એના ઉપર આધાર રાખે છે. ઘણા લોકો અહીંયા આવીને દેરાસર દર્શન પૂજા તે બધું એકદમ ઇન્ડિયામાં તો આ બધું ઘણું જોવા મળે, લોકો આખી સવાર દેરાસરની અંદર એકદમ ભક્તિભાવ છે, પછી જ્યાં કમાવા માટે જાય ત્યાં તો એમનો રૂપ જ કાંઈક અલગ હોય. એટલે અહીંયા આપણે જોઈએ દેરાસરની અંદર જોઈએ તો એવું લાગે કે એ તો આ વ્યક્તિ ઘણો જ ધર્મિષ્ઠ છે, પછી એ ધંધો કરતો હોય ત્યાં ધર્મનો છાંટો પણ એની અંદર ના દેખાય. હિન્દુ શાસનમાં કહેવામાં આવ્યું કે ધર્મ એ ચોવીસે કલાક તમારી સાથે રહેવો, ધર્મ એ ચોવીસે કલાક તમારી સાથે રહેવો જોઈએ. તમારા અંદરના જે પાયાના મુખ્ય ગુણો છે, દયા, નમ્રતા, સરળતા, વિનય, સહિષ્ણુતા, આ બધા જે પાયાના મૂળભૂત ગુણો છે, સહાનુભૂતિ જેવા ગુણો છે, આ ગુણો એ ધર્મનો પાયો છે. આ ગુણો જેટલા તમારી અંદર વધારે ડીપલી ઉતરે એટલા તમે ધર્મિષ્ઠ કહેવા, બાકી પ્રવૃત્તિ ગમે એટલી કરી લો. એમ કહેવાય ને, તિલક કરતા 53 ગયા ને જપમાળાના નાકા ગયા. હે, તિલક કરતા 53 વર્ષ નીકળી ગયા, એટલે દેરાસરમાં જતા તિલક રોજ કરે, તિલક કરતા 53 ગયા, 53 વર્ષો નીકળી જાય, જપમાળાના નાકા ગયા. જપમાળાનો નાકો શું? બોલો, નેરુ આવે ને ઉપર, એ જપમાળાનો નાકો કહેવાય. એ આવી તો કેટલી જપમાળા, જપમાળાના નાકા કેટલી વાર ચાલ્યા ગયા? હે, 108 વખત એક વાર એ નાકો આવે, એવી તો કેટલી માળા આપણે ઘણી નાખી. પછી કહે છે, કથા સુણી ફૂટ્યા કાન. કથા સાંભળતો આવે, વ્યાખ્યાન સાંભળતો આવે, જ્ઞાન બચપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી એના કાન એકદમ બહેરા થવા આવે ત્યાં સુધી એ કથા સાંભળતો રહે, છતાંય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. શું કહે છે? એક કોઈ ભગતની વાત છે, આખા ભગતની વાત છે. તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા, કથા સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. એટલે જ્યાં સુધી તમારી મનની વૃત્તિ બદલાશે નહીં ત્યાં સુધી ધર્મ તમારી અંદર ઉતરશે નહીં. એટલે બાહ્ય ધર્મ જેટલું પણ આપણે કરી રહ્યા છે ને એનાથી સંતોષ માની લેવાનો નથી. અમે અહીંયા ભેગા થયા છીએ પર્યુષણમાં, આ દિવસ અમે બહુ ઘણો ધર્મ કરીને, ધર્મ ની અંદર પાછો આપણને થાક જલ્દી લાગી જાય, પાપની પ્રવૃત્તિ કરવામાં થાક ન લાગે. અહીંયા એક કલાક તમે વ્યાખ્યાન સાંભળો ને એટલે હા ઘણું થઈ ગયું, હવે થોડો બ્રેક કરીએ. તમે 3 કલાકનો પિક્ચર હોય ને વગર બ્રેકે પણ તમે આરામથી જોઈ શકો, એની અંદર બ્રેક ની જરૂર. અહીંયા 1 કલાક જાય એટલે થોડા ઊંચા નહીં જતા. એટલે આપણી પ્રવૃત્તિ પાપ તરફની વધારે, આપણો ઢોળાવ ક્યાં છે, પાપ તરફ વધારે છે અને ધર્મ તરફ ઓછો છે. શુદ્ધ ધર્મ કરવાનું કહ્યું છે, ધર્મની પ્રવૃત્તિ નહીં પણ ધર્મને જીવનમાં ઉતારવાની વાત કહી છે. આ પાયાના ગુણો છે ને, એક જગતના કોઈ પણ ધર્મ લઈ લો, આ પાયાના ગુણો દરેકે દરેક ધર્મની અંદર જોવા મળશે. ભલે મુસ્લિમ હોય, હિન્દુ હોય, ક્રિશ્ચિયન હોય, ગમે એ ધર્મ હોય, દયા બધાની અંદર હોય, કરુણા બધાની અંદર, નમ્રતા, સરળતા, વિનય, સહિષ્ણુતા, સહાનુભૂતિ, સંતોષ, આ પાયાના જેટલા પણ ગુણો છે એ બધા જ ધર્મ એનું પાલન કરવાનું કહેશે. એટલે એ ગુણોની આરાધના એ શુદ્ધ ધર્મ કહેવાય. પછી શું કહે છે, મોક્ષની પ્રાપ્તિ આવા શુદ્ધ ધર્મથી થાય. અને આવા શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાવ કર્મ વિગમાવો, પાપ કર્મોના વિનાશથી થાય. જ્યારે આપણા પાપ ઓછા થાય ત્યારે આવો ધર્મ કરવું આપણને ગમે. એટલે અહીંયા આપણે જેટલા પણ બેઠા છીએ, આટલા દૂર પ્રદેશની અંદર તમે રહ્યા છો, છતાં પણ તમને પર્યુષણ ઉજવવા ગમે છે, તમને ધર્મ કરવાનું મન થાય છે, તમને પરમાત્માના દર્શન કરવાનું મન થાય છે, પરમાત્માની વાણી સાંભળવાનું મન થાય છે, એટલે તમારા પાપ કર્મોનો વિનાશ થયેલો છે ત્યારે આ બધું ગમે. નહીં તો આટલો દૂર આવ્યા પછી લોકોને કઈ પડી પણ ના, 8 દિવસ છે ઠીક છે, પણ એ ધર્મ ગમે ક્યારે, પાપ કર્મનો વિનાશ થાય ત્યારે ધર્મ આપણને પ્રાપ્ત થાય. એમ કહેવાય કે 7 સાગરોપમના પાપ જ્યારે નાશ પામે ત્યારે નૌકારનો ન સાંભળવાનો. 7 સાગરોપમ, સાગરની જેને ઉપમા આપવામાં આવે એટલો જે સમય છે, એટલા પાપો જ્યારે આપણા ઓછા થાય ત્યારે નૌકારનો ખાલી ન તમને સાંભળવું ગમે. આમ તો ન તો આપણે ઘણી વાર લોકો બચપનમાં છોકરાઓ ક ખ ગ ગ બધું ન વગેરે બધું સાંભળતા હોય, પણ નૌકારનો જે ન છે એ આટલા બધા પાપો જ્યારે દૂર થાય ત્યારે નૌકારનું ન સાંભળે. મોહનીય જે કર્મ છે ને એનું ઉત્કૃષ્ટ 70 કોડાકોડી સાગરોપમ, એમાંથી 69 કોડાકોડી સાગરોપમ જ્યારે ઓછો થઈ જાય ત્યારે જ તમને નૌકાર. એટલે આપણે છીએ ને હળવું કર્મ, આમ કર્મ ભલે આપણને લાગે છે કે આપણે કર્મ કરવા વાળા છીએ, પાપી છીએ, બધું છે, પણ છતાં પણ આપણને ધર્મ મળ્યો છે, એ આવો શ્રેષ્ઠ ધર્મ આપણને મળ્યો છે, આવી શ્રેષ્ઠ પરમાત્માની વાતો સાંભળવી આપણને ગમે છે, એ જ બતાવે છે કે આપણા પાપો ઓછા થયેલા છે. હવે આ પાપ કર્મનો વિનાશથી ધર્મ મળે તો પાપ કર્મનો વિનાશ કેનાથી થાય, તો કહે છે કે પાપ કર્મનો વિનાશ તથા ભવ્યત્વના પરિપાકથી થાય. તથા ભવ્યત્વ નામનું એક ગુણ છે, એ ગુણના પરિપાક જો થાય તો પાપ કર્મનો વિનાશ થાય. હવે એ તથા પરિપાક નામનો જો ગુણ છે એની સાધના કેવી રીતે કરવાની, તો કહે છે કે એની સાધના એ પરિપાક કરવાના સાધનો નીચે મુજબ છે. અર્યંતાદિ 4ના શરણ, દુષ્કૃતોની નિંદા અને સ્વ પરના સુકૃતોની અનુમોદના, આ ત્રણેયનું જો સાથે આરાધન કરીએ તો તથા ભવ્યત્વાદીનો પરિપાક થાય. તત્વપૂર્ણ વિભાગ સહણાની 14 શરણ ગમણમ, દુક્કડ કર્યા સુકડા સેવણમ. એના પછી મોક્ષની ઈચ્છા મેળવવા, મોક્ષ મેળવવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક ભવ્ય પ્રાણીએ હંમેશા મન, વચન અને કાયાની એકાગ્રતાથી આ ત્રણેય બાબતોને આચરવી. હો કાયમ હો કામેણમ થયાસુ પરિહાણમ, બુજો બુજો સંકિલેશો તિકાલમ સંકિલેશો. એટલે આ ત્રણેય જે બાબતો છે, જ્યારે આપણને મનમાં કોઈ સંકલેશ ન હોય, કોઈ દુઃખ ન હોય, કોઈ વ્યાધિ ન હોય, ત્યારે દિવસની અંદર 3 વખત એનું ચિંતન કરવું, અને જયારે સંકલેશ વ્યાધિ હોય ત્યારે વારંવાર આનું ચિંતન કરવાથી આ બધું આપણું વ્યાધિ કષ્ટ વગેરે શાંત થઈ જાય છે. તો શેનું સ્મરણ કરવું? તો કહે છે કે 4 શરણા, દુષ્કૃતોની નિંદા અને સુકૃતોની અનુમોદના. એના એની અંદર પહેલા જ ચતુઃ શરણ બતાવે છે. કોના કોના શરણ લેવા યોગ્ય છે? માતાનું શરણ મેં કહ્યું, બાળક માતાનું શરણ લે, પણ ક્યાં સુધી? એ મોટો થાય ત્યાં સુધી. એના પછી માતાના શરણમાં રહેતો નથી, એ પોતાની મેળે અલગ નીકળી જાય. એવી રીતે આ જગતના જીવોનું જે પણ શરણ છે એ બધું સ્વાર્થથી છે. માતા પણ પુત્રને વ્હાલ શા માટે કરે? પુત્ર પ્રત્યે એને રાગ હોય, એક સ્વાર્થ હોય, મને પણ મોટો થઈને એ પુત્ર સાચવશે, એને એક પુત્ર પ્રત્યેનો રાગ હોય, એટલા માટે એ પુત્રને વ્હાલ આપે. પણ પરમાત્માને એવો કોઈ સ્વાર્થ જ નથી. પરમાત્માને જે ઉપસર્ગ કરે છે એના પ્રત્યે પણ દ્વેષ નથી. અને આપણે બધા પરમાત્માની સ્તુતિ કરીએ છીએ તો આપણા પ્રત્યે પરમાત્માને રાગ ભાવ નથી. તે છતાં પણ પરમાત્મા અપાર વાત્સલ્ય વરસાવી રહ્યા છે અને સતત પોતાના શરણાની અંદર જીવોને આશ્રય આપી રહ્યા છે. તો બધા કરતા પહેલા અહ્યંત પરમાત્માનું શરણું લેવાની વાત છે. જાવ જીવમ મે ભગવંતો પરમ તિલોક નહ અણુતર પુણ્ય સંભારા ખીર રાગ દોસમોહા અચિંત ચિંતામણી ભવજલહી પોવા એગંત શરણા અરિયંતા શરણ. ત્રણે લોકના નાથ જે છે, ઉત્કૃષ્ટ કક્ષાનો પુણ્ય જેમનો છે, એ બધી વાત આપણે અરિયંત વર્ણાવલીની અંદર કરી. પરમાત્માનું પુણ્ય કેવો, આવી એની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ બધું જ છે. આવા ઉત્કૃષ્ટ પુણ્ય જેની પાસે છે એવા વ્યક્તિનું આપણે શરણ ગ્રહણ કરવાનું. એટલે જે આપણું રક્ષણ કરી શકે એના જ શરણમાં જવાય. દુશ્મન રાજા હોય ને, એ રાજા યુદ્ધ કરવા માટે આવે તો આ સામે બાજુનો રાજા કોનું શરણ ગ્રહણ કરે? જે એની ફેવરમાં હોય એનું શરણ ગ્રહણ કરે, જે એને મારી નાખવા હોય એની શરણ કાંઈ ગ્રહણ કરવા માટે જાય નહીં. એટલે જે મોક્ષને તરી ગયા છે, મોક્ષમાં પહોંચી ગયા છે, અથવા મોક્ષ પહોંચવા માટે એકદમ સમીપમાં છે એવા અરિયંત પરમાત્મા છે, એનું જ આપણે શરણ લઈએ તો આપણને મોક્ષ સુધી એ લઈ જઈ શકે. માટે અરિયંત પરમાત્માનું શરણ છે. ક્ષીણ રાગ દોષ મોહા, પરમાત્માને રાગ નથી, દોષ નથી એટલે દ્વેષ નથી, અને મોહ નથી, અજ્ઞાન નથી. પરમાત્માની પાસે અજ્ઞાનતા નથી, બધું જ જ્ઞાન છે. અચિંત ચિંતામણી, ચિંતામણી એક પ્રકારનો રત્ન છે. એ રત્ન જેની પાસે હોય ને એને કોઈ પણ પ્રકારની ચિંતા જ આવે નહીં, દુઃખ જ આવે નહીં, ચિંતામણી રત્ન કહેવાય. તો આ પરમાત્મા આપણી પાસે છે ને એ સાક્ષાત ચિંતામણી જેવા જ છે. પરમાત્માને આપણે ભાવથી પૂજીએ તો એ સાક્ષાત ચિંતામણી રત્ન જેવા જ છે. ફક્ત આપણી શ્રદ્ધા અને વિશ્વાસ છે. પરમાત્માની ભક્તિ કરતા શ્રદ્ધાનો ભાવ જોઈએ. બાકી પરમાત્મા તો ભાવના જ ભૂખ્યા. પરમાત્મા કઈ કહેતા નથી, મને જળ ચડાવો, મારી પૂજા કરો, મને ફૂલ ચડાવો, મને ધૂપ દીપ કરો. પરમાત્માને કઈ કોઈ પણ ચીજ વસ્તુની જરૂર નથી. છે પરમાત્માની જરૂર? આપણે રોજ નાહીએ, પરમાત્માને રોજ નાહવાની જરૂર છે? પરમાત્માને કેસરનો તિલક કરવાની જરૂર છે? મેં કાલે જ કહ્યું, પરમાત્માનો વિશેષણ શું છે? પરમાત્માને જન્મથી ક્યારે પણ મેલ વગેરે, પ્રસ્વેદ પછીનો વગેરે મેલ વગેરે કાંઈ પણ રહેતો નથી. એટલે એમનો શરીર તો આમ પણ સુગંધી છે, એમને કેસર વગેરેના વિલેપન શા માટે? આપણને સેન્ટની જરૂર પડે, પરમાત્માને કઈ સેન્ટની જરૂર નથી, કેસર વગેરે વિલેપનની જરૂર નથી, પરમાત્માને ધૂપ દીપ વગેરેની કાંઈ જરૂર નથી. પણ એમને ધૂપ દીપ, એમને અક્ષત નૈવેદ્ય, એમને જળ વગેરે ચડાવવા દ્વારા આપણા આત્માની ઉન્નતિ કરવાની છે. એવા ભાવો લાવવાના છે કે પરમાત્માનું પક્ષાલ કરતા કરતા મારા આત્માનું પણ પક્ષાલ થઈ જાય. પરમાત્માને પક્ષાલની જરૂર નથી. પરમાત્માના કર્મ મળ તો સાફ છે, બહારના મળ તો પરમાત્માને લાગતા નથી. પણ પરમાત્માને અભિષેક કરતા કરતા આપણા આત્માના અભિષેક થઈ જાય, આપણા આત્મા ઉપર લાગેલા કર્મ મળો દૂર થઈ જાય, એવી ભાવના થવાની. એટલે આપણે દુઆમાં શું બોલીએ? જ્ઞાન કળશ ભરી આત્મા અને ક્ષમતા રસ ભરપૂર, શ્રીજીને ને નવરાવતા મારા કર્મ થાય, ચકતી ભગવાન ને નવરાવતા મારા કર્મો દૂર થાય. સમજો, ઘર ની અંદર તો બરાબર સાવર લઉં છું, રોજ સાવર લઉં છું, પણ એનાથી મારા અંદરના મહેલો નીકળતા નથી, બહારના મહેલો નીકળી જાય છે. પણ અંદરના મહેલો, હે ભગવાન, તમને નવડાવતા નવડાવતા મારા અંદરના મહેલો નીકળી જાય એવી ભાવના ભાવવાની. એટલે એક એક પૂજાના રહસ્યો છે. અષ્ટપ્રકારી જે આપણે પૂજા કરીએ, એક એક ના દુહા છે અને એક એક દુહાની પાછળ અર્ક રહેલું છે. પરમાત્માની કોઈ પણ વસ્તુની જરૂર નથી, આ બધું છે એ આપણી માટે છે, ખાલી કરતા આવડવું જોઈએ. તો આવા અર્યંત પરમાત્મા છે, કેવા છે? અચિંત ચિંતામણી ભવ જલ હી પોહા. એટલે સંસાર સાગર પાર ઉતરવા માટે એ જહાજ સમાન છે. સંસાર સાગરમાં આપણે ડૂબી રહ્યા છીએ અને ભગવાન એ આપણને પોતાની જહાજમાં બેસાડીને સંસાર સાગરને પાર લગાડવા માટે સમર્થ છે. પહેલા તો આપણે ડૂબી રહ્યા છીએ એવું આપણને લાગતું નથી. સંસાર એ સાગર છે એ આપણને લાગતું જ નથી. જ્યાં સુધી આ સાચી શ્રદ્ધા હજી સુધી આ જ પાયાની જ વાત ફિટ થઈ નથી, તો પછી ઉપરની વાતો તો કેટલી બધી આપણે ઘણા વ્યાખ્યાનો સાંભળી લેશું તો પણ ઉદ્ધાર. પહેલાનું બેસ આપણું ક્લિયર જોઈએ. સંસાર એ અપાર સાગર સમાન છે, દુઃખરૂપ સાગર છે, એ સાગરમાંથી મને બહાર નીકળવું છે, માટે પરમાત્માની પૂજા કરું છું, એ ભાવના પહેલા ક્લિયર થવી જોઈએ. એ ગંત શરણ અરિયા શરણમ, સંસાર સાગરને પાર ઉતરવા માટે એકમાત્ર શરણરૂપ જો કોઈ હોય તો એ અરિહંત પરમાત્મા છે. એકમાત્ર શરણરૂપ બીજો કોઈ વ્યક્તિ જગતની અંદર, હું કે તમે, પોતાની મેળે સંસાર સાગરથી પાર ઉતરી શકવાના નથી. એકમાત્ર જો કોઈ શરણરૂપ છે તો આ અરિહંત પરમાત્મા છે, કારણ કે પોતે સંસાર સાગરથી પાર થયેલા છે. એટલે એમને એ કેવી રીતે પાર કરવો એ એમને જ ખબર છે, બીજા કોઈને ખબર નથી. એટલે એકમાત્ર શરણને ગ્રહણ કરવા રૂપ કોણ છે? આ અરિહંત પરમાત્મા. આપણે સાગરમાં જતા હોઈએ, બોટિંગ કરવા તમે જાઓ અને અચાનક વિન્ડ આવે, સ્ટોર્મ આવે, અંદર બોટ તમારી ડૂબવા લાગે અને તમને સ્વિમિંગ આવડે નહીં, તો તમે કોનું શરણ ગ્રહણ કરો? જેને સ્વિમિંગ આવડતી હોય એનું શરણ ગ્રહણ કરાય, જેને સ્વિમિંગ આવડતી નથી એવા લોકોનું શરણ ગ્રહણ કરાય નહીં. ભલે તમારો ફ્રેન્ડ હોય, એને સ્વિમિંગ ના આવડતી હોય તો એનું હાથ પકડાય, કે પછી ઓલો નાવ ચલાવવા વાળો, એને સ્વિમિંગ આવડતી હોય તો એનું હાથ પકડાય. જે તમને પાર ઉતારી શકે એવા વ્યક્તિનું શરણ ગ્રહણ કરવું પડે. અહીંયા એકમાત્ર શરણ અરિહંત પરમાત્માની છે. એના પછી બીજો શરણું કહે છે, તહા પહિર જર્મણા અવ્ય કમ કલંગ પ્રણઠ બાબા કેવળ નાણ દંશણ સિદ્ધપુર નિવાસી નિર્વમ સુહ સંગયા સવહા કયકિચ્ચા સિદ્ધા શરણમ. જેઓ જન્મ જરા મૃત્યુ નો નાશ કરી સિદ્ધ અવસ્થાને પામેલા છે, સિદ્ધ શિલા ઉપર જે બિરાજમાન છે, આઠે કર્મો જેમના દૂર થઈ ગયા છે, પીડાઓનો નાશ જેમણે કરેલો છે, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એટલે પૂર્ણ જ્ઞાને આખા જગતને જોઈ રહ્યા છે, સિદ્ધપુર નિવાસી એટલે ઉત્કૃષ્ટ મોક્ષ ગતિની અંદર એ રહેલા છે, ઉપમા રહિત સુખમાં વિલસતા. એટલે એમનું સુખ કેવું છે? ઉપમા રહિત છે, કોઈ પણ ઉપમા એ સુખને આપી શકાય નહીં, અનંત છે. અનંત એટલે કેવું? ઉપમા રહિત એટલે કોઈ પણ ઉપમા જ આપણે કહીએ ને, સાગર જેવું અનંત. સાગર કેવું છે? લોકો કે આટલું છે, આટલો છે, આટલો છે, આટલો વિશાળ, આટલો વિશાળ, એના પછી આટલો છે સાગર નહીં, કેટલો છે એની કઈ ઉપમા જ નથી, અનંત છે. એવું જ સિદ્ધ પરમાત્માનું સુખ કેવું? અનંત છે. આટલું સુખ, આટલું સુખ, આટલું નહીં, અનંત સુખ છે એમની પાસે. કારણ કે શરીર જ નથી, ફક્ત આત્માના આનંદની અંદર એમને રહેવું છે. એટલે આખો દિવસ, આખી રાત, આખો જન્મ, એટલે જન્મ ને મરણ તો છે જ નહીં, એટલે અનંત સમય માટે એ આત્માની અંદર જ લીન થયેલા છે. કોઈ પણ પ્રકારની વ્યાધિ રહેતી નથી. આપણી પાસે કઈ કઈ વ્યાધિઓ છે? ત્રણ મુખ્ય વ્યાધિઓ છે, જન્મ, જરા અને મરણ. જન્મમાં પણ દુઃખ હોય, મરણમાં પણ દુઃખ હોય, અને જન્મ અને મરણની વચ્ચે જરા અવસ્થા છે, એ અવસ્થાની અંદર પણ દુઃખ હોય. જરા અવસ્થા એટલે દુઃખ, પીડાઓ, વ્યાધિઓ, આ તે આ સંસારની અંદર છે ને, આમને આમ આવીને સુખમાં આવીને સુખમાં જવાનું એવું નથી. અચાનક કોઈ વ્યક્તિ એકદમ નિરોગી દેખાતો હોય, અચાનક થોડા દિવસ પછી ખબર પડે એની કેન્સર. એવા ઘણા દાખલા મેં પણ જોયા છે. એકદમ નિરોગી દેખાતા હોય, હૃષ્ટ પુષ્ટ દેખાતા હોય, અને અચાનક ખબર પડે કે કેન્સર એનું છે, ખબર પડી નહીં આગળથી, અને એ કેન્સર લાસ્ટ સ્ટેજ પર પહોંચી ગયું. એ હમણાં જ એક વ્યક્તિ ને જોયા છે, એકદમ બરાબર દેખાય, પૂજા કરવા આવે જયારે મળે ત્યારે બરાબર દેખાય, પણ કેન્સર જયારે લાસ્ટ સ્ટેજ એમનું ખબર પડ્યું ત્યારે એમની હાલત એવી હતી કે એનું પછી કોઈ ઉપાય પણ નહીં. એટલે આ વ્યાધિઓ ક્યારે આપણને હેરાન કરશે એની કોઈ ગેરંટી નથી. કેન્સર તમને કહીને આવશે, પૂછીને આવશે, વાહું કે નહીં, હવે તમને કહીને આવશે, દુઃખો તમને કહીને આવશે, કોઈ તમારી પરમિશન લઈને નહીં આવે, અચાનક હમલો કરશે. તમારા કર્મ નડશે ત્યારે બધા દુઃખો આવીને હરણગતિ કરશે. તમારા પુણ્ય જ્યાં સુધી સારા હશે ત્યાં સુધી સુખની અંદર આપણે રહ્યા છીએ. અને અમારા કચ્છમાં છે ને, જે કચ્છમાં ધાનની આમ ઓછા હોય, વરસાદ ઓછો પડે ને એટલે ધાન પણ ઓછો મળે, એટલે લોકો ધાનનું સ્ટોરેજ કરે, કોઠારની અંદર, રૂમોની અંદર ધાનનું સ્ટોરેજ કરે. તો આટલા મોટા મોટા કુંડા હોય, મોટી મોટી કોઠીઓ, કોઠીઓ ભરેલી હોય, માટીની કોઠીઓ હોય, એમાં છે ને ધાનના સ્ટોરેજ માટે ઘઉંનો સ્ટોરેજ સમજો કરવું હોય તો થોડા ઘઉં નાખે, એના પછી ઉપર છે ને રાખ નાખે, રાખ, કોલસાની જે રાખ હોય ને, છાણા કોલસાની જે રાખ હોય એ રાખ નાખે, એના પછી ઘઉંનો લેયર, પાછો રાખનો લેયર, પાછો ઘઉંનો લેયર, પાછો રાખનો લેયર. કારણ કે છે ને આ રાખ નાખવાથી જીવાત ઉત્પન્ન ન થાય, એ ઘઉંની અંદર જીવાત ઉત્પન્ન ન થાય, કોઈ પણ જીવજંતુ ઉત્પન્ન ન થાય. અને પછી છે ને આટલી મોટી કોઠી હોય, એમાંથી કાઢવું કેવી રીતે? તો એના માટે નીચે એક હોલ હોય, ત્યાંથી ઓપનિંગ હોય, તો ઓપનિંગમાંથી એ થોડા થોડા ઘઉં જેવી જેવી રીતે જોઈતા હોય એવી રીતે કાઢતા જાય. હવે પહેલાં તો ઘઉં નાખેલા છે એટલે ઘઉં નીકળશે, પછી ઘઉંનો એક લેયર પૂરો થઈ જાય એટલે રાખ આવવાની છે, એટલે તમે હાથ નાખો તો રાખ નીકળશે, બરાબર છે? રાખ નાખો તો ઘઉં નીકળે, હે, આંબો વાવો તો એપલનો ઝાડ નીકળે, ના નીકળે. પાછો જ્યારે ઘઉંની વારી આવે ત્યારે ઘઉં નીકળે, પાછો રાખની વારી આવે ત્યારે રાખ નીકળે. એવી રીતે કર્મની, પુણ્ય પાપની પણ પરિસ્થિતિ એવી જ છે. જેટલા પુણ્ય નાખ્યા હશે એટલા સુખની જિંદગી સુખરૂપે આપણી જતી રહેશે, પણ જ્યારે કર્મની વારી આવશે ત્યારે કર્મ પોતાનો હિસાબ લેવા માંડશે, પાછો પુણ્યની વારી આવે ત્યારે પાછું બધું બરાબર થાય. એટલે એમ નહીં, ઘણા લોકો એમ કહેતા હોય આ વ્યક્તિ છે ને એ ધર્મ કરે છે છતાં પણ કેવો દુઃખી છે, બહુ ધર્મી છે છતાં પણ એના ઠેકાણા નથી, કેટલા દુઃખો છે ઘરમાં તો એના ઠેકાણા નથી, જીવન માંડ માંડ ગુજારે છે, એના પાસે એટલા પૈસા પણ નથી. અત્યારે ભલે એ દુઃખી છે પણ એ ધર્મના કારણે જે એ પુણ્ય બાંધી રહ્યો છે એ ક્યારેક ને ક્યારેક તો નીકળવાનું છે. એટલે અત્યારે એની પાપની વારી છે તો પાપ નીકળવાનું છે, પણ જ્યારે પુણ્યની વારી આવશે તો એ નીકળશે. એટલે જેટલું નાખેલું હશે એ તો નીકળવાનું જ. એક ગાંડો છે ને, ગાંડો વ્યક્તિ છે, એ કાંઈ લખે છે, એટલે મારો જેવો કોઈ ડાયો માણસ આવ્યો, વિચાર કરે છે આ તો એક તો ગાંડો વ્યક્તિ, એમાં કાગળ અને પેન લઈને કાંઈક લખે છે એટલે વધારે આપણને નવાઈ લાગે, આને કાંઈ અક્કલ તો છે નહીં, શું લખે છે. એટલે એ તો એકદમ મસ્ત થઈને લખતો હતો, લખતો હતો, લખતો હતો, લખતો. બોલો, પૂછે છે, અરે તું શું લખે છે? અરે હું એક લેટર લખું છું. ગાંડો કહે છે હું એક લેટર લખું છું. હવે ડાયો પૂછે છે કોને લેટર લખે છે? તો એ કહે મને પોતાને લખું છું, મને પોતાને લેટર લખું છું. અચ્છા વધારે એને આશ્ચર્ય લાગ્યું. એક તો ગાંડો લેટર લખે, પોતાને લખે, એમાં શું લખે છે એ જાણવાની ઉત્સુકતા એને જાગી. એટલે ગાંડાને પૂછે છે, અરે લેટર લખે છે પણ એમાં લખે છે શું? ત્યારે ગાંડાએ બહુ સરસ જવાબ આપ્યો, તું ગાંડો છે, તું ગાંડો છે, તારામાં અક્કલ નથી. એટલે ઓલો ગુસ્સો થઈ ગયો, એક તો પોતે ગાંડો છે ને આવું કાર્ય કરી રહ્યો છે અને મને સામે ગાંડો કહે છે. એટલે એ ગુસ્સામાં એને પૂછ્યું, તું લખે છે શું? ઓલાએ કહ્યું, તને ખબર આટલી પડતી નથી, હું મને લેટર લખું છું, એ લેટર હું કવરમાં પેક કરીશ, એને પોસ્ટ બોક્સમાં નાખીશ, પોસ્ટમેન મારા ઘરે એ લેટર મૂકી જશે, એ મને લેટર મળશે, પછી એને ખોલીને જ્યારે વાંચીશ ત્યારે મને ખબર પડશે કે હું શું લખીશ. ખૂબ જ રહસ્યમય આ જવાબ. આપણી પરિસ્થિતિ આના જેવી જ છે. આપણે કેવા કૃત્યો કરી રહ્યા છીએ ને એ આપણને અત્યારે ખબર પડતી નથી. પાપ કરી રહ્યા છે કે પુણ્ય કરી રહ્યા છે એની વિશેષ ખબર આપણને અત્યારે પડતી નથી, પણ આ પાપ અને પુણ્યના હિસાબો બધા જ કર્મસત્તા પાસે છે. એટલે પાપ કરો કે પુણ્ય કરો, બધા પોતાને લેટર આપણે લખી રહ્યા છે. એ જ્યારે મૃત્યુ પછી આ ભોગમાં કે મૃત્યુ પછી ક્યારે પણ એ લેટર પોસ્ટ થઈને પાછો તમારી પાસે આવશે ત્યારે એનું ફળ તમને જોવા મળશે. એટલે જો ત્યારનું ફળ સુધારવું હોય, એટલે એ લેટરમાંથી તમને સારું સાંભળવું હોય તો લેટરમાં સારું લખવું પડે. તમને સારું સાંભળવાની ઈચ્છા હોય તો સારું લખવું પડે, જો ખરાબ સાંભળવાની ઈચ્છા હોય તો ખરાબ લખવું પડે. ભવિષ્યની અંદર તમને દુઃખ જોઈતું હોય તો પાપ કરો અને ભવિષ્યમાં સુખ જોઈતું હોય તો અત્યારે પુણ્ય કરો. ખૂબ જ સરસ વાત, એકદમ સિમ્પલ લોજિક વાત, લોજિક વાળી વાત છે કે ભવાંતરમાં તમને સુખ જોઈતું હોય તો અત્યારે બીજાને સુખ આપો, પુણ્યની પ્રવૃત્તિ કરો. ભવિષ્યમાં દુઃખ જોઈતું હોય તો અત્યારે પાપની પ્રવૃત્તિ કરો. અહીંયા આ સિદ્ધ પરમાત્મા બધા જ કર્મોથી મુક્ત છે અને આવા મુક્ત સિદ્ધ પરમાત્મા આપણને મુક્ત કરવા માટે સમર્થ છે, એટલા માટે એમનું શરણ ગ્રહણ કરવાનું છે. એના પછી ત્રીજું શરણ છે સાધુનું. સાધુ ભગવંતોનું ત્રીજું શરણ કહેવામાં આવ્યું. કહા પતંત ગંભીરા થયા સાવજ્ય જોગ વિરયા પંચ વિહાયાર જાણગા પરોવયાર નિરયા પૌમાય નિદંસણા જાણ જયણ સંગયા વિશુદ્ધ માણ ભાવા સાહુ શરણ. પ્રશાંત અને ગંભીર ભાવ છે સાધુ ભગવંતનો. ભાવ કેવો? પ્રશાંત અને ગંભીર. સાધુ પણ ક્ષમતા ભાવની અંદર હંમેશા લીન હોય છે. કોઈ એમને હેરાન કરે તો સામે એ પ્રતિકાર કરતા નથી, સમાધાન અને સ્વીકાર કરે, પ્રશાંત છે. સાધુ હંમેશા ક્ષમતા ધ્યાનની અંદર પ્રશાંત ભાવે રહેલા હોય છે, એને સાચા સાધુ કહેવાય. જે સામનો કરે એને સાચા સાધુ ન કહેવાય. આ સત્ય સાધુ, સાચા સાધુની વાત છે. પાપ કાર્યોથી વિરામ પામેલા જે છે, પાપ કાર્યોની અંદર જેઓ લાગેલા નથી, ફક્ત ને ફક્ત ધર્મ આરાધના કરી રહ્યા છે, જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારના આચારના જાણકાર, આચારોનું પાલન પોતે કરે છે અન્ય લોકોને કરાવે છે એવા સાધુ ભગવંતો છે. પરોવયાર નિરયા, પરોપકાર કરવામાં રત છે. એટલે બીજા લોકો કેમ ધર્મ પામે એટલા માટે પોતે બોધ આપી રહ્યા છે. સાધુ ભગવાનને શું જરૂર છે વ્યાખ્યાનો આપવાની? હે, ઇન્ડિયામાં તમને સાધુ ભગવાન તો મળે, રોજે રોજ એમના વ્યાખ્યાન ચાલુ જ હોય, એમને શું જરૂર છે વ્યાખ્યાન આપવાની? પોતાને જ્ઞાન છે, પોતાની પાસે રાખે. પણ એક માત્ર પરોપકારનો ભાવ છે કે મારી પાસે જે જ્ઞાન છે એ બીજાને પણ હું આપું, સાચી સમજણ બીજાને પણ મળે અને એ પણ મોક્ષ માર્ગને પામે એવા પરોપકારના ભાવ સાથે સાધુ ભગવંતો પ્રવચનાદિ આપે છે. ધ્યાન અને અધ્યયનથી યુક્ત છે, એમનું જીવન સદા ધ્યાનમય અને અધ્યયનમય હોય છે. અને એવા વિશુદ્ધ ભાવોની સાધના કરનાર સાધુ ભગવંતો એમનું મને શરણ પ્રાપ્ત થવાનું. આવા સાધુ ભગવંતનું અહીંયા શરણ ગ્રહણ કર્યું. આ ત્રણ શરણ થયા અને ચોથું શરણ છે ધર્મનું. ત્રણ શરણ પછી ચોથું જે શરણ છે એ ધર્મનું શરણ કહેવામાં આવ્યું. કારણ કે ધર્મ એ એવું તત્વ છે જેના શરણે આપણે જઈએ તો દુઃખની અંદર આપણે ક્યારે ભટકીએ નહીં. કારણ કે ધર્મનો અર્થ જ આ છે, ધારયતિ ઇતિ ધર્મ. આપણો આત્મા જે છે એ સંસાર સાગરમાં ડૂબી રહ્યો છે, પડી રહ્યો છે. એ પડતા પડતા આપણાને, આપણા આત્માને જે ધારણ કરે એને ધર્મ કહેવાય. દુર્ગતિમાં આપણને પડવા ન દે, બચાવી લે આપણને, એને જ ધર્મ કહેવાય. આ ધર્મનું અહીંયા શરણું લેવા માટે અહીંયા કહે છે એ રીતે સુરાસુર મણુ પુયો મોહ તિરંતમાલી રાગ દોષ વિષ પરમ મંદો હેવ શયલ કલ્યાણાનું કમ્મવણ વ્યાવસુ સાહગો સિદ્ધ બાવત કેવલી પણત્તો ધમ્મો જાવ જીવમ મે ભગવમ શરણમ. સુર અસુર અને મનુષ્ય દ્વારા પૂજાયેલો ધર્મ, પરમાત્માનો ધર્મ કેવો? જૈન ધર્મ તો પછી નામ પડ્યું, પણ વિતરાગ ધર્મ આ શાશ્વત ધર્મ છે. કોણ કોણ એની પૂજા કરે છે? દેવો, અસુરો, મનુષ્યો બધા જ એની આરાધના કરે છે. પરમાત્માની વાણી સાંભળવા માટે બધા જ લોકો આવે છે, એટલે બધા જ ધર્મની આરાધના કરે છે. મોહ તિમિરંશ માલી એટલે મોહરૂપ જે અંધકાર છે એ અંધકારનો નાશ કરવા માટે આ ધર્મ સૂર્ય સમાન છે. જ્યાં જ્યાં અંધકાર છે ત્યાં ત્યાં સૂર્યની એક કિરણ પડે અને ઉજાળો થઈ જાય. આપણા આત્માની અંદર મોહરૂપ અંધકાર, અજ્ઞાન છે, મોહ છે, રાગ દ્વેષ છે, એના અંધકારો રહેલા છે. તો એ અંધકારને દૂર કરવા માટે જો ધર્મ આપણા જીવનની અંદર આવી જાય તો એ સૂર્ય સમાન પ્રકાશમાન કરી નાખે. એટલા માટે ધર્મનું શરણ છે. હેવું સયલ કલ્યાણમ, સગળાએ કલ્યાણોના કારણરૂપ, સર્વ કલ્યાણ કારણમ આપણે કહીએ છીએ ને, સર્વ મંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ. જૈન ધર્મ એ શું છે? સર્વ મંગલોમાં મંગલ અને સર્વ કલ્યાણોમાં કલ્યાણરૂપ. જે પણ કલ્યાણ થઈ રહ્યું છે, જે પણ સારું થઈ રહ્યું છે એ ધર્મના પ્રભાવે થઈ રહ્યું. અમે ઘણી વખત કહેતા હોઈએ કે મુંબઈની અંદર છે ને, આમ ઇન્ડિયામાં ઘણા કુદરતી આફતો આ તે ઘણી જ આવતી હોય અને આગળથી કાંઈ સમાચાર પણ મળે નહીં, એટલે લોકો પ્રિકોશન્સ પણ ઓછા લે અને એના કારણે વિનાશ પણ ઘણો વધી જાય. કચ્છની અંદર ભૂકંપો આ તે બધું જ ઘણું છે, પણ મુંબઈની અંદર આ બધું ઓછું થાય છે, કુદરતી આફતો ઓછી આવે છે. એનું કારણ શું? મુંબઈમાં કર્મ પણ વધારે છે પણ સાથે ધર્મ પણ વધારે છે. કર્મ અને ધર્મ બધાનું બેલેન્સ છે. લોકો કર્મ પણ કરે છે પણ ધર્મ કરવાના સમયે ધર્મ પણ કરી રહ્યા છે. એટલે જેટલું પણ સારું થઈ રહ્યું છે એ બધું આ ધર્મના પ્રભાવે છે. માટે ધર્મનું શરણ ગ્રહણ કરવા યોગ્ય છે. કમ્મ વણ વિહાવસુ, કર્મરૂપી જે વન છે એ વનને બાળી નાખવા માટે આ ધર્મ અગ્નિ સમાન છે. કર્મથી આપણે ઘેરાયેલા છીએ, આ કર્મનો નાશ ક્યારે થશે? જો જીવનમાં ધર્મરૂપી અગ્નિ આવશે તો કર્મરૂપી આખો જંગલ બળી જશે. સાહગો સિદ્ધ ભાવસ્વ, સિદ્ધ ભાવ એટલે મોક્ષનો ભાવ, મોક્ષનો ભાવ એટલે સમભાવ, હા શુદ્ધ ભાવ સમભાવ, એ ભાવ પ્રાપ્ત ક્યારે થશે? જ્યારે ધર્મનું શરણ આપણે ગ્રહણ કરશું ત્યારે. હવે આ ધર્મ કેવો છે? તો કહે છે કેવલી પણત્તો ધમ્મો, કેવળ જ્ઞાની ભગવંતોએ પ્રરૂપેલો આ ધર્મ છે. મારા અને તમારા જેવા એ સ્ટાર્ટ કરેલું આ ધર્મ નથી. આ વિતરાગ ધર્મ, શાશ્વત ધર્મ જે છે એ કેવલી પ્રરૂપિત છે. કેવલી ભગવંતોએ જેવું પોતાના જ્ઞાનમાં જોયું એ પ્રકારે જે પ્રરૂપ્યું એ આ ધર્મ છે. એટલે આ પૂર્ણ ધર્મ છે, એના માટે એનું શરણ ગ્રહણ કરવા યોગ્ય છે. જાવ જીવ મે ભગવમ શરણમ, આવા ધર્મનું મને જાવ જીવ શરણ મળે. આ ધર્મને હું જીવનના અંત સુધી ક્યારે પણ છોડું નહીં. ભલે આ ધર્મ મારાથી ઓછો વધુ ગમે એ થાય, પણ ધર્મ પ્રત્યે મારી આસ્થા, મારી શ્રદ્ધા, મારો વિશ્વાસ આ જીવનના અંત સુધી ટકી રહો. એના પછી આ ચાર શરણ ગ્રહણ કર્યા પછી દુષ્કૃતોની નિંદા કરે છે, પોતાના દ્વારા જે પણ પાપો થઈ ગયા છે એની નિંદા અહીંયા કરી રહ્યા છે. આ ચારેયના શરણને પામેલો હું મારા દુષ્કૃતની ગરહા કરું છું. જે પાપની બાબતમાં પાપ દુષ્કૃત જે છે એ અરિહંતની બાબતમાં, સિદ્ધની બાબતમાં, આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વીજીઓની બાબતમાં, એ સિવાય ધર્મસ્થાનોની બાબતમાં, માન્ય અને પૂજ્ય આત્માઓની બાબતમાં, એટલે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી જે પણ છે એમની કોઈ પણ મેં આસાધના કરી હોય, અજાણતા એમને કાંઈ કટુ વચન કયા હોય કે એમની ક્યાં પણ નિંદા કરી નાખી હોય તો એ મને દોષ લાગ્યો છે, એ મારું દુષ્કૃત છે, એ હું નિચ્છામી દુક્કડમ એનું આપું છું. એના પછી ધર્મસ્થાનોની બાબતમાં, ધર્મસ્થાન જે છે ત્યાં મેં અશુભ ભાવો ચીંતવ્યા હોય કે અશુભ કાર્ય કર્યા હોય, દેરાસરમાં આવ્યો હું અને મનની અંદર ખરાબ વિચારો કર્યા હોય, દેરાસરમાં બેઠા બેઠા મનમાં ખરાબ વિચારો આવ્યા હોય, તો ધર્મસ્થાનને મેં અપવિત્ર કર્યા હોય તો એનું પણ હું નિચ્છામી દુક્કડમ આપું છું. એટલે જે વ્યક્તિઓ માન્ય છે, જે વ્યક્તિઓ પૂજ્ય છે, એ વ્યક્તિઓને એમની મેં નિંદા કરી હોય કે એમની મેં આસાધના કરી હોય, માન્ય એટલે લોકમાન્ય જેમ કહેવાય ને, લોકમાન્ય બહુ જનથી માન્ય છે, તો કોઈ વ્યક્તિ છે એ બધાને માન્ય છે, એની વાત બધાને માન્ય છે અને આપણે એને એની નિંદા કરી નાખીએ કે આ વ્યક્તિ ખોટો છે, તો એ એક પ્રકારનો આપણો દુષ્કૃત કહેવાય. લોકો આટલા બધા એમને માને ક્યારે, જ્યારે એનામાં કાંઈ હોય ત્યારે માને. આપણે પણ વિતરાજ પરમાત્માને આપણે વફાદાર છીએ, ભગવાનની વાતો આપણી બધે માનીએ છીએ, પણ અન્ય ધર્મની નિંદા ક્યારે પણ આપણાથી કરાય નહીં. કારણ કે અન્ય ધર્મના પણ જે દેવો હોય, એમના પણ જે ગુરુઓ હોય, એ પણ માન્ય પુરુષો હોય, ઘણા લોકો એમને માનતા હોય, પૂર્ણ ઇજ્જેસુ હોય, ઘણા લોકો એમને પૂજતા હોય, એટલે એમની અંદર પણ એમની પણ કોઈક તો વાત તો સત્ય હશે ને, દયા કરુણા નમ્રતા સરળતા એ પણ પ્રકાશતા હશે, તો આપણને એમની નિંદા કરવાનો કોઈ અધિકાર નથી. તો આવા વ્યક્તિની ક્યારેક મેં આસાધના કરી હોય તો એનું હું ઈચ્છાની દુક્કડમ આપું છું. એના પછી હજી મેં શું શું પાપ કર્યા છે તો એ કહે છે, તથા માઈ સુવા, પી સુવા, બંધુ સુવા, મીતે સુવા, ઉયારી સુવા, ઓહેણવા, જીએસુ, મગથીએસુ, અમગથીએસુ, મગ સહણેસુ, અમગ સહણેસુ. એટલે મારી માતાની મેં આસાધના કરી હોય, મારી માતાને મેં હેરાન કર્યા હોય, મારા પિતાને મેં હેરાન કર્યા હોય, મારા બંધુ ભાઈ બહેનોને મેં હેરાન કર્યા હોય એમની આસાધના કરી હોય, મારા મિત્રોને હેરાન પરેશાન કર્યા હોય, મારા ઉપકારી જે જે પણ છે, મને જેમણે પણ આ જગતની અંદર આ જીવનમાં મને હેલ્પ કરી હોય, એને મેં ક્યારે કટુ વચન બોલ્યા હોય, એમની આસાધના કરી હોય, કે પછી અન્ય કોઈ પણ જીવ હોય, કોઈનું પણ દિલ મારા કારણે દુભાયું હોય, કોઈને પણ મેં જરા પણ હેરાન કર્યા હોય, એના સાથે જે લોકો મોક્ષ માર્ગને પામેલા છે એમને મેં હેરાન કર્યા હોય, કે મોક્ષ માર્ગને પામેલા નથી એવા પણ ઘણા જીવો છે એમને પણ મેં ક્યારેક ભૂલથી હેરાન કરી નાખ્યા હોય. એટલે જે જીવો મોક્ષ માર્ગને પામેલા છે એટલે આપણા કરતા ઉચ્ચ કક્ષાના છે એવા જીવોની ક્યારેક આસાધના કરી હોય, કે નાના જીવો, અન્ય કોઈ સામાન્ય જીવોને કોઈ ક્યારેક આપણે હેરાન કર્યા હોય, કે બધા જ જીવો એક સમાન છે, અરિહંત પરમાત્માની દ્રષ્ટિએ બધા જ જીવો સમાન છે, એમાંથી કોઈ પણ જીવની આસાધના કરવાનું ભગવાને મનાઈ કરી છે. કોઈ પણ જીવને તમારા કારણે દુઃખ થવું જોઈએ નહીં. એટલે અહીંયા આ બતાવે છે કે આ બધા જ જીવોનું આપણને જે પણ આપણે અસાધના ભાવ અસાધના કરી હોય તો એનું અહીંયા મિછામી દુક્રમ આપવાનું છે. મગ્ગ થીએસુ, અમગ્ગ થીએસુ, મગ્ગ સાહણેસુ, અમગ્ગ સાહણેસુ, માર્ગના જે જે સાધનો છે, જે ધર્મ કરવા માટે ઉપયોગી સાધનો પણ છે, પહેલો સાધન તો આપણું શરીર છે, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન, શરીર જો હૃષ્ટપુષ્ટ હશે, બરાબર હશે, તો આપણે ધર્મ કરી શકશું. એટલે શરીર પણ એક સાધન છે, શરીરને પણ કષ્ટ આપ્યો હોય, હેરાનગતિ કરી હોય, એ ધર્મના જે જે ઉપકરણો છે એ ઉપકરણોને જેમ તેમ ફેંકી દીધા હોય, એની આસાધના કરી હોય, તો એ બધાનું અહીંયા મીઠાનો વિક્રમ આપવાનો છે. આ મારી દુષ્કૃત છે. હવે આ બધું દુષ્કૃત જે છે એ મેં મારા સાચા અંતકરણથી કર્યું છે, અને આવું પાપ હું ફરીથી ન કરું એવી મને ભગવાન શક્તિ આપો એવી પ્રાર્થના આની અંદર કરવામાં આવી છે. આનો વિસ્તારથી એનું વર્ણન કરવામાં આવે છે, પણ આપણી પાસે સમય ઓછો છે. આ પાપો હું વારંવાર ન કરું એટલે અરિયન સિદ્ધ પરમ વગેરે બધાની સાક્ષીએ હું મીઠામી દુક્રમ આપું છું, અને ફરી આવા પાપો ન કરવાની હું સંકલ્પ એનું સંકલ્પ ગ્રહણ કરું છું એવી ભાવના આની અંદર વ્યક્ત કરવામાં આવી. એના પછી ત્રીજો સ્ટેજ છે સુકૃતોની અનુમોદના. જે પણ જગતની અંદર સારા કાર્યો થઈ રહ્યા છે એની હું અંતરથી અનુમોદના કરું છું. હું નહીં, હું જે પણ સારા કાર્ય કરું મારા પણ અને જગતની અંદર જે પણ જીવો છે જે પણ એમાં એ લોકો સારું કાર્ય કરી રહ્યા છે એ બધાની હું અંતરથી અનુમોદના કરું છું. સારા કાર્યની અંદર શું આવે છે? અર્યંતના અનુષ્ઠાનો. એટલે અર્યંત પરમાત્મા જ્યારે કેવળ જ્ઞાન પામે એટલે દેશના આપવાની શરૂઆત કરે. એમને કોઈ સ્વાર્થ નથી એટલે લોકોના ઉપકાર માટે પરોપકારની દ્રષ્ટિથી એ સારું કૃત્ય કરી રહ્યા છે, બોધ આપી રહ્યા છે લોકોને, એમની હું અંતરથી અનુમોદના કરું છું. સિદ્ધોના સિદ્ધ ભાવને, એમનો જે સાક્ષી ભાવ છે, એમનું જે સમતા ભાવ છે સિદ્ધ ભગવંતોનું, એ સિદ્ધ ભગવંતોને એમના સમતા ભાવને હું અનુમોદું છું, એમની અનુમોદના કરું છું. કારણ કે સિદ્ધ ભગવંત પાસે અનંત શક્તિ છે. સિદ્ધ ભગવંતની જો ઈચ્છા થાય ને તો ચપટીમાં આખા વિશ્વને બાળીને ખાક કરી શકે. ચપટીનો ખેલ છે એમનો, પણ એ પોતાના આત્મ ધ્યાનની અંદર જ રહેલા છે. અને એમને શરીર તો છે નહીં, આમ ખાલી ઉદાહરણ કહેવા માટે કહેવાય કે એક ચપટીની અંદર આખા વિશ્વને ચૂરે ચૂરો કરી નાખે એટલી અપાર શક્તિ. પણ એ શક્તિનો ઉપયોગ એ ગેરમાર્ગે કરતા નથી, પોતાના આત્માના ધ્યાનમાં જ એ લીન છે. એમના આ સિદ્ધ ભાવને હું અનુમોદું છું. એના પછી આચાર્યોના જ્ઞાનાદી આચારોને અનુમોદું છું. આચાર્યોની અંદર વિશિષ્ટ આચારો રહેલા છે, પોતે આચારોનું પાલન કરે છે અને બીજા લોકોને પાલન કરાવડાવે છે, માટે આચાર્ય ભગવંતોની આ પ્રવૃત્તિને હું અનુમોદના કરું છું. ઉપાધ્યાયોના જ્ઞાનદાનને હું અનુમોદું છું. એટલે ઉપાધ્યાય ભગવંતોનું મુખ્ય ગુણ છે જ્ઞાનદાન. ઉપાધ્યાય ભગવંતો સાધુ ભગવંતોને કે શ્રાવક શ્રાવિકાઓને જ્ઞાનનું દાન કરે, જે એમની પાસે જ્ઞાન હોય એનો અભ્યાસ બીજા જીવોને કરાવે, તો આ પણ એમનું એક એમની સારી પ્રવૃત્તિ છે, એની હું અનુમોદના કરું છું. એના પછી સાધુઓની સાધુપણાની ક્રિયાની અનુમોદના કરું છું. સાધુની જે જે પણ ક્રિયા છે એ કર્મ નિર્જરા કરાવનારી ક્રિયા છે. પાપનો બંધ થતો નથી, એની અંદર કર્મની એમની નિર્જરા જ થઈ રહી છે. એટલે સાધુની જે પણ ક્રિયાઓ છે એની હું અંદરથી અનુમોદના કરું છું. તથા સવેસીમ સાવગાણમ મુખ સહણ જોગે. એટલે જે પણ શ્રાવક શ્રાવિકાઓ છે, જે પણ ધર્મની આરાધના કરી રહ્યા છે, જે પણ પરોપકારના કાર્યો કરી રહ્યા છે, જે પણ પોતાના જીવનની અંદર બીજાને હેલ્પફુલ થઈ રહ્યા છે, નાનકડું પણ કોઈ સત્કાર્ય જે લોકો આ જગતની અંદર કરી રહ્યા છે, બધાના એ કૃત્યોની હું અંતરથી અનુમોદના કરું. સામાન્ય કોઈ શ્રાવક હોય કે કોઈ વ્યક્તિ હોય, અન્ય ધર્મના અહીંયા કોઈ એક ભેદભાવ નથી, આખા જગતની અંદર કોઈ પણ વ્યક્તિ છે બીજાને હેલ્પ કરે છે, થોડી ઘણી મદદ કરે છે, એના કારણે સામેવાળાને શાંતિ થાય છે, સાતા થાય છે, તો એ પણ એનું એક સત્કાર્ય છે, એ પણ અનુમોદન કરવા યોગ્ય છે. એટલે તમે એને બીજું કાંઈ નહીં કરી શકો, તમે એવા કાર્યો ન કરી શકો, પણ એના કાર્યોની અનુમોદના કરવા. એટલે સારું કામ જે કરતો હોય ને એના કાર્યોની અનુમોદના કરવાની, એને શાબાશી આપવાની, એનાથી એને બળ મળે, સારા કાર્યો આગળ કરવાનું બળ મળે. આપણે કહીએ ઘણા લોકો એવા હોય સારા કાર્યની અંદર ટાંગડા, લોકો સારા કાર્ય કરતા હોય અને બે ચાર જણા એવા નીકળે એમાંથી નુક્સ જ કાઢ્યા, એમાંથી એવા પોઈન્ટ કાઢે કે સારા કાર્ય કરનારા જે લોકો હોય એમનું મનોબળ તૂટી જાય. ચાલો આટલો સારો કરીએ છીએ અને લોકો આમ કરે છે, એના કરતા ન કરવું સારું, લોકો આમ વિચારશે. એટલે આવું ક્યારે પણ કરવું નહીં. પોતાનાથી સારા કાર્ય ન થતા હોય તો બીજાના સારા કાર્યોની અનુમોદના કરવી, એમને હેલ્પફુલ થવું, પણ એમની નિંદા વગેરે કરવી નહીં. सवेशिम देवाणम सवेशिम जीवाणम हो कामाणम कल्याणा सयाणम मग्ग सहन जोगी एटले जे पण देवो छे जे पण जीवो छे એ મોક્ષ માર્ગની સાધના રૂપ જે પણ આરાધના કરી રહ્યા છે, જે કઈ પણ સત્કાર્યો કરી રહ્યા છે, જે કઈ પણ શુભ ભાવો ભાવી રહ્યા છે, કોઈની પાસે શક્તિ ન હોય તો એ ખાલી બેઠા બેઠા મનમાં વિચાર કરતો હોય કે બધા જીવો સુખી થાય, મારી શક્તિ નથી પણ હું કઈ કરી શકતો નથી, પણ હું બીજાને હેલ્પફુલ થયો હોઉં તો કેવું સારું, મનથી પણ એને બીજાને હેલ્પ કરવાની જો ઈચ્છા થતી હોય તો એ પણ એનું આ એક સારું કૃત્ય છે, એની અનુમોદના કરવી જોઈએ. એ અનુમોદના પણ સમ્યક પ્રકારની થાવ, વિધિપૂર્વકની થાવ, આ અનુમોદના પણ ગાઢ થાવ, ફર્મ થાવ. આપણે જે પણ દુષ્કૃતોની નિંદા કરી અને સુકૃતોની અનુમોદના કરી એ અર્યંત સિદ્ધ વગેરે ભગવંતોની સાક્ષીમાં એ સાચી બની જાવ, આમ ખાલી બોલવા માટે નહીં પણ અંદરના ભાવોથી મારા પાપોને હું ખમાવું છું અને જગત મારા અને પરના આખા જગતના સત્કાર્યોને હું અનુમોદું છું, આ ભાવ એની અંદર વ્યક્ત કરવામાં આવ્યું છે. એમના હૈયાના શુભ ભાવોથી પરંપરા વિનાના બનેલા એવા અશુભ કર્મો માયકાંગળા બની જાય છે. સારા કાર્યોની અસર એવી થાય કે અશુભ કાર્ય જે હોય એ ઢંકાઈ જાય. લોકો કોઈ અશુભ કાર્ય કરતા હોય પણ એની ઉપર શુભ કાર્ય એ કરી લે એટલે અશુભ કાર્ય એનું ઢંકાઈ જાય. કોઈ થોડું ઘણું ખરાબ કરે, કોઈનો સ્વભાવ એવો હોય ગરમ હોય, કોઈનો સ્વભાવ ખરાબ હોય તો એ બોલવામાં ક્યારેક અસંયમ એનો થઈ જતો હોય, પણ એ કાર્ય સારા કરતો હોય એનાથી એ વ્યક્તિ ખરાબ છે એવું ક્યારે પણ ધારણ કરવું નહીં. એ વ્યક્તિને ખમાવી લેવાનું અને સ્થાન શક્તિ પોતાની દાખવી અને એના દુષ્કૃત્યોને છોડી દઈ એના સારા કાર્યોની હંમેશા અનુમોદના કરવાની આ વાત અહીંયા મુખ્ય દ્રષ્ટિએ આવી જ વાત અહીંયા કરવામાં આવી છે કે સારા કાર્યોની અનુમોદન એ શુભની પરંપરા સર્જનારું છે અને સારા કાર્યોની નિંદા એ અશુભનું પરંપરા સર્જનારું છે. એટલે જો બધા ઘણા લોકો હવે છે, નાના છોકરાઓ છે, એ ક્યાંક જઈને સારું કાર્ય કરતા હોય, લોકોને હેલ્પ કરતા હોય, તમે બે શબ્દ એમને કહો તો એમને ઉત્સાહ વધે, એમને ફરી પાછો એવી પ્રવૃત્તિ કરવાનું મન થાય, એટલે પરંપરા સુકૃત્વની એ પરંપરા સર્જાય. અને તમે ટીકા કરો એટલે એ પછી હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, એટલે એ સારા કાર્ય થોડા પણ કરવાનું છોડી દે. એટલે હંમેશા એની અનુમોદન કરી એને પ્રોત્સાહન આપવાનું, પાપને ક્યારે પણ પ્રોત્સાહન નહીં અને પુણ્ય અને ધર્મને સદા માટે પ્રોત્સાહન આપવું, કાળના શરણ ગ્રહણ કરી અને પોતાના અંતરથી આપણા કરેલા કર્મોની નિંદા અને બીજાના કરેલા અને આપણા દ્વારા પૂર્વે થયેલા સારા કાર્યોની હંમેશા અનુમોદના કરી મોક્ષ સુખને પામી એ જીનાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાવી.